நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜாயானம் நமோ சவசாஹூனம் ஜீஸ்வரூப சமஜாவினா காம்யோ துக்கயனன் சமஜாவியூதே பத நமோ ஸ்ரீ சதகுரு ભગવાન. આપણા સોલ સાયન્સના ક્લાસમાં આપણો વિષય ચાલી રહ્યો છે દ્રવ્ય ગુણ પર્યાય. અત્યંત મહત્વપૂર્ણ વિષય છે જેની આપણે ચર્ચા થોડા ટાઈમથી પ્રારંભ કરી છે. દ્રવ્ય ગુણ પર્યાયનો વિષય જીનાગમના સિદ્ધાંતોને ભણવા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આપણી ચર્ચામાં આપણે વિશ્વની ચર્ચા કરી, દ્રવ્યની ચર્ચા કરી, ગુણની ચર્ચા કરી અને આપણે પર્યાયની પણ ચર્ચા કરી. પર્યાયની ચર્ચા લાસ્ટ બે લેક્ચરમાં આપણે કરી હતી, જેમાં આપણે જોયું હતું કે પર્યાય કોને કહેવાય, પર્યાયનું સ્વરૂપ શું છે અને ખરેખર એક એંગલ આપણે વસ્તુને જોવાનો આપણે એક એંગલ જોયો હતો કે જ્યારે આપણે આખી વસ્તુને બદલતી જોઈએ છે, પલટતી જોઈએ છે, પરિવર્તન જોઈએ છે, ફેરફાર જોઈએ છે, તો આપણે એને કહીએ છીએ એ વસ્તુને ત્યારે આપણે પર્યાય કહીએ છીએ. એટલે કે એનો બદલતો ફોર્મ એને આપણે પર્યાય કહીએ છીએ કે હમણાં વસ્તુ બદલી રહી છે. એ એંગલથી આપણે વસ્તુને જોઈએ તો આપણને વસ્તુ બદલાતી દેખાય અને બદલતા સ્વભાવને પર્યાય કહેવામાં આવે છે. અને એ જ વસ્તુને જ્યારે આપણે નિત્ય ધ્રુવ સ્થાયી જોશું તો આપણને એ જ વસ્તુ નિત્ય દેખાશે અને એને જ આપણે દ્રવ્ય સ્વભાવ કહીએ છીએ. તો એક જ વસ્તુને જોવાના બે એંગલ છે. વસ્તુમાં ક્યાંક દ્રવ્ય અને ક્યાંક પર્યાય એમ નથી. વસ્તુને બદલતી જોશું તો એનું નામ પર્યાય અને વસ્તુને સ્થાયી નિત્ય જોશું તો એનું નામ દ્રવ્ય. આ આપણે વાત કરી હતી જે બહુ ઇમ્પોર્ટન્ટ હતી. એના પછી આપણે પર્યાયની ઘણી બધી ચર્ચા કરી. પર્યાયની ચર્ચાને હું 5 પોઈન્ટમાં કન્ક્લુડ કરું છું. જે આપણે ચર્ચા 2 કલાક કરી છે એને 5 પોઈન્ટમાં કન્ક્લુડ કરું છું. પર્યાયનું સ્વરૂપ, પર્યાયની સ્વતંત્રતા, પર્યાયનું લક્ષણ, પર્યાયનો સ્વભાવ, એને 5 પોઈન્ટમાં આપણે કન્ક્લુડ કરીએ. આ 5 પોઈન્ટ એકદમ બરાબર યાદ રાખજો. સૌથી પહેલો પોઈન્ટ કે પર્યાયનું સ્વરૂપ છે ઉત્પાદ વ્યય. ઉત્પાદ અને વ્યય એ પર્યાયનું સ્વરૂપ છે, એટલે કે એનું લક્ષણ છે. એનો અર્થ શું થયો કે હર સમય દ્રવ્યમાં પરિવર્તન થાય છે, એટલે નવી અવસ્થા, નવા ફોર્મનો જન્મ, એનું નામ ઉત્પાદ. અને જે દ્રવ્ય એની પહેલાના ફોર્મમાં હતો, એની પહેલાની અવસ્થામાં હતો, એ અવસ્થાનો નાશ થવો, એ અવસ્થા છૂટી જવી, એ અવસ્થા બદલાઈ જવી, એનું નામ છે, એ અવસ્થાનો નાશ થવો એનું નામ છે વ્યય. તો એ ઉત્પાદ અને વ્યય એ પર્યાયનું લક્ષણ છે, પર્યાયનો સ્વભાવ, મૂળ સ્વભાવ તો કે ઉત્પાદ વ્યય છે. સમજાય છે? ખરેખર તો આ દ્રવ્યનો સ્વભાવ છે. દ્રવ્ય જ બદલાય છે, દ્રવ્ય જ નવા નવા ફોર્મમાં પરિવર્તિત થાય છે, જેને આપણે પર્યાય કહે છે. એટલે આપણે પર્યાય શબ્દથી વાત કરીએ છીએ, પરંતુ દ્રવ્યના જ પરિવર્તનને પર્યાય કહેવાય છે. પર્યાય ઇઝ નથિંગ ડિફરન્ટ. દ્રવ્યના જ પરિવર્તનને આપણે પર્યાય કહીએ છીએ. તો દ્રવ્યનું જે નવું પરિવર્તન થયું એને ઉત્પાદ કહ્યું, અને દ્રવ્ય જે એના પહેલાના પરિવર્તનમાં હતું, એના પહેલાના ફોર્મમાં હતો, એનું બદલવું એનું નામ વ્યય. તો આ પહેલો પોઈન્ટ છે, બરાબર છે? તો આ લક્ષણ થયું ઉત્પાદ વ્યય. હવે બીજો પોઈન્ટ, તો કે પર્યાય કેવી છે? હવે પર્યાય બોલવું એટલે તમે એનો ભાવ સમજો. તો કે પર્યાય કેવી છે? તો કે પર્યાય છે ક્રમવર્ગ. યાદ રાખજો આ પાંચ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પર્યાય કેવી છે? ક્રમવર્તી. ક્રમવર્તીમાં આખી આપણે વાત ક્રમબદ્ધ પર્યાયની લીધી. ક્રમબદ્ધ પર્યાયની વાતમાં આપણે એમ લીધું હતું કે હરેક દ્રવ્યમાં જે પરિવર્તન થાય છે, જે બદલાવ થાય છે, જે ચેન્જીસ થાય છે, એ ક્રમબદ્ધ છે. એટલે કે એ ફિક્સ છે. કઈ પર્યાય પછી કઈ પર્યાય થશે, એના પછી કઈ પર્યાય થશે, તો એ જે પર્યાયની જે ધારા છે, એટલે કે જે પરિવર્તનની ધારા છે, એક પછી એક જે પર્યાયો થાય છે, એટલે દ્રવ્ય એનો ફોર્મ ચેન્જ કરે છે અને નવા નવા ફોર્મમાં એ ઉત્પન્ન થાય છે, એનો ઉત્પાદ થાય છે, જેને આપણે પર્યાય નામ આપ્યું. તો એ જે પરિવર્તન છે, પ્રત્યેક દ્રવ્યની વાત છે આ, ખાલી જીવની નહીં. છોએ દ્રવ્ય, જે જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય છે અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય છે. તો આ અનંત દ્રવ્યને લક્ષમાં વાત લઈને વાત કરવામાં આવે છે અને તમે પણ અનંત દ્રવ્યને લક્ષમાં લઈને વાતને સમજો. તો કે જે આ પરિવર્તન થાય છે ક્રમબદ્ધ છે, એક પછી એક, હરેક સમય નવું પરિવર્તન, હરેક સમય નવું પરિવર્તન, બદલાવ 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 જે થાય છે ગુણોમાં દ્રવ્યમાં, તો એ બદલાવ ક્રમબદ્ધ છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ સિદ્ધાંત છે જીનાગમનો, વસ્તુ સ્વરૂપનો અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધાંત છે કે પ્રત્યેક દ્રવ્યનું પરિવર્તન પરિણમન ક્રમબદ્ધ છે. એમાં કોઈ જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકર પણ કોઈ પ્રકારનો ફેરફાર કરી શકવામાં સમર્થ નથી. જે દ્રવ્યના જે ગુણની જે પર્યાય, જે સમય, જ્યારે, જેવી, જે નિમિત્તની વચ્ચે, જે રીતની ઉત્પન્ન થવાની છે, એ ઉત્પન્ન થવાની જ છે. તો આ એક ક્રમબદ્ધની વાત પણ આપણે જોઈ. તો પર્યાયના પહેલા પોઈન્ટમાં આપણે લીધું કે એનું લક્ષણ છે ઉત્પાદ વ્યય. બીજો પોઈન્ટ આપણે લીધો કે એ ક્રમવર્તી છે, ક્રમબદ્ધ છે. ત્રીજો પોઈન્ટ હવે આપણે જોઈએ તો કે આપણે કીધું કે પર્યાય છે પરિચાયિકા. પર્યાયનો નેચર છે પરિચાયિકા, એટલે કે પરિચય આપનારી છે, પરિચય આપનારી છે, ઇન્ટ્રોડ્યુસ કરાવનારી છે. તો પર્યાય કોને ઇન્ટ્રોડ્યુસ કરે છે? પર્યાય કોનો પરિચય આપે છે? તો કે પર્યાય પોતાના દ્રવ્યનો પરિચય આપે છે. અને ખરેખર એ જ પર્યાય સાચી છે. સાંભળજો વાત ધ્યાનથી, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. જે પર્યાય પોતાના દ્રવ્યનો પરિચય આપે, જે એમ ઘોષણા કરે કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છું, હું જીવ દ્રવ્ય છું, હું ચેતન સ્વભાવી ક્યાયક ભાવ છું, હું શરીરથી ભિન્ન છું, હું રાગાથી ભાવથી ભિન્ન છું, હું આ સંયોગોથી ભિન્ન છું, હું આ બીમારીથી ભિન્ન છું, રોગથી ભિન્ન છું, રાગથી ભિન્ન છું, એવો જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા હું છું, એવી જે ઘોષણા પર્યાય પોતાના દ્રવ્યની કરે છે. કારણ કે દ્રવ્યમાંથી પર્યાય આવે છે, દ્રવ્યના પરિવર્તનને પર્યાય કહેવાય છે. પર્યાય દ્રવ્યનો અંશ છે. તો એ પર્યાય જે દ્રવ્યનો અંશ છે, તો એ અંશ અંશીને, એટલે દ્રવ્યને પ્રસિદ્ધ કરે, તો એ પર્યાય સાચી, તો એ પર્યાય સમ્યક, તો એ પર્યાય સાચી કહેવાશે. તો એ પર્યાયે પોતાના દ્રવ્યનું ઇન્ટ્રોડક્શન આપ્યું એમ કહેવાશે. આજે હરેક પર્યાય અંદરથી ઉત્પન્ન થાય છે. હરેક જ્ઞાનની પર્યાય કહો, શ્રદ્ધાની પર્યાય કહો, ચારિત્રની પર્યાય કહો, વીર્યની પર્યાય કહો, સુખની પર્યાય કહો, જે પણ પર્યાય આત્મામાંથી આવે છે, એ પર્યાય પરનું ઇન્ટ્રોડક્શન આપે છે. એ પર્યાય પરને પ્રસિદ્ધ કરે છે. એ પર્યાય પરદ્રવ્યની ઘોષણા કરે છે. એ શરીરની ઘોષણા કરે છે. એ બીમારીની ઘોષણા કરે છે. એ રાગની ઘોષણા કરે છે. તો આચાર્ય દેવ કહે છે એ પર્યાય મિથ્યા છે. તો પર્યાય યા તો સમ્યક સાચી, યા તો પર્યાય મિથ્યા ખોટી, જેના આચાર્ય દેવ શાસ્ત્રમાં કહે છે સમીચીન પર્યાય અને અસમીચીન પર્યાય. સમીચીન પર્યાય એટલે સાચી પર્યાય, શુદ્ધ પર્યાય જેને આપણે કહીએ. શુદ્ધ પર્યાય કોને કહેશો? પર્યાય શુદ્ધ ક્યારે કહેવાશે? પ્યોર ક્યારે કહેવાશે? સમ્યક ક્યારે કહેવાશે? પર્યાય સાચી ક્યારે કહેવાશે? એનું જ્ઞાન સાચું ક્યારે કહેવાશે? એની શ્રદ્ધાની પર્યાય સાચી ક્યારે કહેવાશે? સમ્યક દર્શન ક્યારે કહેવાશે? સમ્યક જ્ઞાન ક્યારે કહેવાશે? કે જ્યારે એ પર્યાય પોતાના આત્મામાં અહમ કરે, એ પર્યાય પોતાના આત્માને જાણે, એ પર્યાય પોતાના આત્મામાં લીન થાય. તો આત્માનું શ્રદ્ધાન, આત્માનું જ્ઞાન, આત્મામાં લીનતા, એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય છે. સમ્યક દર્શન એ શ્રદ્ધાની શુદ્ધ પર્યાય છે. સમ્યક જ્ઞાન એ જ્ઞાન ગુણની શુદ્ધ પર્યાય છે. અને સમ્યક ચારિત્ર એ ચારિત્ર ગુણની શુદ્ધ પર્યાય છે. એને શુદ્ધ કેમ કીધી? સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાયને શુદ્ધ પર્યાય કેમ કીધી? કારણ કે શુદ્ધ આત્મામાં અહમ, શુદ્ધ આત્માનું જ્ઞાન અને શુદ્ધ આત્મામાં લીનતા કરે. અને જે પર્યાય પરનું અહમ કરે છે, આ ઘર મારું, આ દીકરો મારો, આ દીકરી મારી, આ વર મારો, આ કુટુંબ મારું, આ શરીર મારો, આ પૈસા મારા, આ ધન દોલત મારી, આ વ્યાપાર ધંધો મારો, આ ગાડી નોકર ચાકર મારા, તો જે પરદ્રવ્યમાં મારાપણું કરે છે, જે પરદ્રવ્ય તારા છે નહીં, જે પરદ્રવ્ય તારા ક્યારે થઈ શકવાના નથી, જે પરદ્રવ્ય તારા અનુસાર ચાલતા નથી, એનું પરિણમન તારા હાથમાં નથી, તું એનાથી અત્યંત ભિન્ન છે, અત્યંત અભાવ છે, વજ્રની દિવાલ છે. તો આવું અત્યંત અભાવપણું હોવા છતાં, બે દ્રવ્ય ભિન્ન હોવા છતાં, એક દ્રવ્ય બીજા દ્રવ્યને પોતાનું માને, એક દ્રવ્ય પોતાને ભૂલીને બીજામાં અહમ કરે, તો એ પર્યાય અહમ કરે છે. એ પર્યાય મિથ્યા રૂપે પરિણમે છે. એ પર્યાય પરને પોતાનું માને છે. એ પર્યાય પરમાં સુખ માને છે. એ પર્યાય પરનું લક્ષ્ય કરે છે. એ પર્યાય પરમાં રચી પચી રહે છે. તો એવી પર્યાયને અશુદ્ધ પર્યાય કહી દીધું. તો પરિચારિકામાંથી બે વાત આવી, કે જે પોતાના આત્મા, બહુ સિમ્પલ કરી નાખો, કે જે પોતાના આત્માનો પરિચય આપે એ પર્યાય શુદ્ધ, અને જે પર્યાય પર દ્રવ્યનો પરિચય આપે, રેઝ્યુમે લખવા આપીએ તો આખો પરિચય પર તરફથી આવશે આપણો. પર તરફથી આપણે આપણી વાત કરશું, પરમાં પોતાને મૂકીને આપણે આપણી વાત કરશું. સમજાય છે? પરના આધારે આપણે આપણી વાત કરશું. તો એ જે પર્યાય છે, જે પરનો પરિચય આપે છે, પરની ઘોષણા કરે છે, અનાદિકાળથી આ જ થઈ રહ્યું છે. સમજો વાતની ગહેરાઈને. એટલી બધી ગંભીરતા છે જિન શાસનના એક એક સિદ્ધાંતોમાં, એક એક પ્રિન્સિપલમાં એટલી બધી ગંભીરતા અને એટલું બધું રહસ્ય છે, મર્મ છે. એ મર્મ સુધીને આપણે નહીં પહોંચીએ અને ઉપલક ઉપલક જ્ઞાન કરી લેશું, થોડો સ્વાધ્યાય કરી લેશું, વાંચન કરી લેશું, વાંચી લેશું, સાંભળી લેશું, સંભળાવી લેશું, એનાથી કાર્ય નહીં થાય. ઊંડાણમાં જવું પડશે. પર્યાયનું સ્વરૂપ, દ્રવ્યનું સ્વરૂપ, ગુણનું સ્વરૂપ, પરદ્રવ્યનું સ્વરૂપ, સ્વનું સ્વરૂપ, પરનું સ્વરૂપ, સાત તત્વનું સ્વરૂપ, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ, એની સ્વતંત્રતાનું સ્વરૂપ, એક એક વાતને ખૂબ ચિંતનમાં લેવી પડશે. તો આ રીતે આપણે વાત કરી કે પરિચારિકામાંથી બે વાત આવી. પહેલી વાત કરી કે પર્યાયનો સ્વભાવ ઉત્પાદ વ્યય. બીજી વાત કરી કે પર્યાયનો સ્વભાવ ક્રમવર્તી. ત્રીજી વાત કરી પર્યાયનો સ્વભાવ પરિચારિકા. આ બધી પર્યાયની વિશેષતાઓ છે, પર્યાયનું સ્વરૂપ છે, પર્યાયનો સ્વભાવ છે. જે પરિવર્તન, જે દ્રવ્યના પરિવર્તનને આપણે પર્યાય કહીએ છીએ એનું સ્વરૂપ સમજી રહ્યા છે. દ્રવ્યના પરિવર્તનને પર્યાય કહીએ છીએ. એવું પરિવર્તન થવું એ પણ દ્રવ્યનો એક સ્વભાવ છે. બદલવું એ દ્રવ્યનો સ્વભાવ છે. અને બદલીને સ્થાયી રહેવું એ પણ દ્રવ્યનો સ્વભાવ છે. તો ઉત્પાદ વ્યય, ક્રમવર્તી, પરિચારિકા, એમાંથી બે વાત આવી કે પરનો પરિચય, પરમાં સુખ બુદ્ધિ, પરમાં અહમ, પરનું જ્ઞાન, પરમાં લીનતા, પરમાં એકાગ્રતા, પરમાં જ રચ્યો પચ્યો રહે અને એમાં જ સુખ માનીને એમાં જ રહે, એનું નામ અશુદ્ધ પર્યાય છે. એનાથી કર્મોનો બંધ થાય છે. કેટલી બધી વાત કનેક્ટેડ છે. આ ભાવથી, આપણા અંદરમાં થતા ભાવોથી આખી કર્મ ફિલોસોફી કનેક્ટેડ છે. કર્મ ફિલોસોફી અને ભાવ વચ્ચે ઘનિષ્ઠ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તે ખોટી પર્યાય કરી, તે ખોટા ભાવ કર્યા, તે ખોટો પરિચય આપ્યો. જેનો પરિચય આપવાનો હતો, તું જેમાંથી નીકળી, તું જેનો અંશ છે, તું જેનો પાર્ટ છે, તું એને ભૂલીને, તું ખરેખર જે છે જ નહીં એની ઘોષણા કરે તો અહીંયા કહે છે કે એ અપરાધ છે, એ ખોટો પરિચય છે. એ પરિચયિકાનું કામ નથી કે પરમ પરિચય આપે, તો એનાથી કર્મનો બંધ થાય છે. ઘનિષ્ઠ સંબંધ છે ભાવો અને કર્મ વચ્ચે. તો આવા ભાવથી, આવા ખોટા અભિપ્રાયથી, ખોટા જ્ઞાનથી, ખોટા આચરણથી, ખોટી સુખબુદ્ધિથી, ખોટા કરતા ભાવથી કર્મનો બંધ થાય છે અને એ કર્મના ફળમાં જીવને પાછો સંસાર મળે છે, ચાર ગતિમાં રખડવું પડે છે. આ બધું પરમનન્ટ થોડી છે જે આપણને દેખાય છે. ઘર કુટુંબ પરિવાર પરમનન્ટ છે. જે પરિવારના સદસ્યો મળ્યા છે પરમનન્ટ રહેવાના છે. જે શરીર મળ્યું છે કાયમ રહેવાનું છે. જે ઇન્દ્રિયના વિષય ભોગો મળ્યા છે એ શું કાયમ રહેવાના છે. આ તો બધા કર્મના ઉદયના ખેલ છે, કર્મના ઉદયના ફળ છે. પોઈન્ટ સમજો, એક એક વાત સમજો. તો એ રીતે કહે છે કે એ જે પર્યાય પરનો પરિચય આપે એ પરિચયિકા, એ અશુદ્ધ પરિચય છે, એ અશુદ્ધ પર્યાય છે, એ મલિન પર્યાય છે. અને આચાર્ય કહે છે કે આ પર્યાયને, આ જ્ઞાનને, આ મિથ્યા જ્ઞાનને એટલે અમે અમારું કહેતા જ નથી. આ આત્માનું જ્ઞાન નથી. જે આત્માને ન જાણે એ જ્ઞાન આત્માનું કેવી રીતના કહેવાય? જે આત્માનો પરિચય ના આપે, જે આત્માની ચર્ચા ન કરે, જેને આત્માની રૂચિ ન હોય, જે આત્માનો નિર્ણય ન કરતો હોય, જે પોતે જેમાંથી નીકળે છે એનો સ્વીકાર ન કરતો હોય, તો એ પર્યાયને અમે પર્યાય જ નથી કહેતા. એક વાત સમજવા માટે છે. તો આ રીતે વાત આવી અશુદ્ધ પર્યાય અને શુદ્ધ પર્યાય. તો અશુદ્ધ પર્યાયમાં મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર, અને શુદ્ધ પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર. તો આ રીતના પરિચયિકામાં વાત આવી. તો ઉત્પાદ વ્યય, પર્યાયનો સ્વભાવ, પછી બીજો પોઈન્ટ આવ્યો ક્રમવર્તી, ત્રીજો પોઈન્ટ આવ્યો પરિચયિકા, હવે ચોથો પોઈન્ટ આવ્યો કે પર્યાયને મહેમાન કીધું. પર્યાય આવા જવા વાળી છે, સમજાય છે, મહેમાન છે. એટલે ખરેખર એ પર્યાયનું, પર્યાયને પોતાનું સ્વરૂપ માનવા યોગ્ય નથી. એ પર્યાયના આશ્રયથી તને સુખની પ્રાપ્તિ નહીં થાય, કારણ કે એ તો મહેમાન છે, આવન જવન વાળી છે, આવા જવા વાળી છે. તો એ રીતે પર્યાયને મહેમાન કહી દીધું. અને લાસ્ટ પોઈન્ટ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પર્યાયને હજી એક બે પોઈન્ટ છે. હજી એક પોઈન્ટ કે પર્યાય ક્ષણિક છે, સમજાય છે, ક્ષણિક છે. ઉત્પાદ વ્યયમાં આવી ગઈ એ વાત, અને છૂટું પાડો હજી તો સમજવા માટે એકદમ ક્લેરિટી આવશે. કે પર્યાયને ક્ષણિક કીધી, એક સમય પૂરતી કીધી. મહેમાન કીધું ને, મહેમાન આવન જવન વાળી, એક સમય પૂરતી, એટલે ક્ષણિક છે. ઉત્પાદ વ્યય વાળી છે, ક્ષણિક છે, મહેમાન છે, સમજાય, પરિચયિકા છે અને ક્રમવર્તી છે. બરાબર, એનું જીવન કાળ જ એક સમયનું છે. ક્ષણિકમાં એનું જીવન કાળ જ એક સમયનું છે. એક સમયથી વધારે કોઈ પણ પર્યાય ટકશે નહીં. શુદ્ધ પર્યાય પણ નહીં ટકે અને અશુદ્ધ પર્યાય પણ નહીં ટકે. તો એક સમયથી વધારે તો કોઈ પર્યાય ટકવાની નથી. બરાબર છે. હવે લાસ્ટ પોઈન્ટ કે પર્યાયને આચાર્ય દેવે વ્યતિરેક કીધું. પર્યાયમાં વ્યતિરેક પણ છે, નવા શબ્દો છે થોડા, પરંતુ સાંભળશો તો ખ્યાલમાં આવશે. તો પર્યાયને શું કીધું? વ્યતિરેક. વ્યતિરેક એટલે પેલા શબ્દોથી પરિચિત થઈ ગયા, ઉત્પાદ વ્યય, ક્ષણિક, પછી ક્રમવર્તી, પછી પરિચયિકા, પછી મહેમાન, અને હવે છેલ્લો શબ્દ છે વ્યતિરેક. વ્યતિરેક એટલે શું? તો વ્યતિરેકનો અર્થ થાય છે કે એક પર્યાયનો બીજા પર્યાયમાં અભાવ છે. વ્યતિરેકપણું એટલે અભાવપણું. એક પર્યાયનો બીજા પર્યાયમાં શું છે? તો કે અભાવ છે. જેવી રીતના ભૂતકાળની પર્યાય છે બધી, એ ભૂતકાળની બધી પર્યાયોનો વર્તમાનની પર્યાયમાં અભાવ છે. હવે ભૂતકાળમાં જે ભાવ થઈ ગયા, કોઈ દોષ થયા હોય, કોઈ અપરાધ થયા હોય, કોઈ ખોટા કામ થયા હોય, જેના કારણે સંસારમાં રખડતા આપણે અનાદિકાળથી પરિભ્રમણ કરી રહ્યા છીએ, તો એ જે ખોટા ભાવ થઈ ગયા એનો વ્યય થઈ ગયો, એ નષ્ટ થઈ ગયા. અને એ જે પર્યાય ભૂતકાળની છે એ બધી જ પર્યાયોનો વર્તમાન પર્યાયમાં અભાવ છે. એ વ્યતિરેકની વાત આપણે કહી. તો આ રીતે આપણે પર્યાયની આ ચર્ચા પૂરી કરી. બે લેક્ચરમાં આપણે આની ચર્ચા કરી લીધી, બરાબર છે. હવે આપણે એક નવો ટોપિક ચાલુ કરીએ, જે બહુ જ સરસ ટોપિક છે. ઘણા બધાને થોડો પરિચય હશે આ ટોપિકનો. આ ટોપિકનું નામ છે ગુણોના ભેદ, બરાબર છે. ગુણોના ભેદ એ આ ટોપિકનું નામ છે. હવે આપણે થોડીક વાત ચાલુ કરીએ જો આની આગળ. ગુણોની ચર્ચા આપણે કઈ રીતે, અરે આપણે એની પરિભાષા જોઈ હતી. જે દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં અને સંપૂર્ણ અવસ્થામાં રહે છે એને ગુણ કહેવાય છે. થોડી ડેફિનેશન્સથી બધા પરિચિત થઈ જજો. આ બધી ડેફિનેશન્સ બહુ બેઝ છે, ફંડામેન્ટલ છે. આના આધારે જ બીજા બધા ગ્રંથોની રચના થઈ છે. કે જેટલા પણ ગ્રંથો, જેટલા પણ બીજા બધા સિદ્ધાંતો, પ્રિન્સિપલ્સ, એ બધાનો આધાર દ્રવ્યગુણ પર્યાય છે. એટલે માટે આપણે આને લઈ રહ્યા છીએ. તો ગુણની ચર્ચા કરી આપણે ત્યારે આપણે એની પરિભાષા જોઈ હતી. હવે આજે આપણે ગુણના પ્રકાર જોવાના છે. ગુણના કેટલા પ્રકાર છે? આત્મામાં આપણે વાત કરીએ છીએ હંમેશા અનંત ગુણ છે, અનંત ગુણ છે, બરાબર, ઇનફાઇનાઇટ. તો કે બધા દ્રવ્યમાં અનંત ગુણો છે. એવી રીતના આપણામાં પણ અનંત ગુણો છે. અનંત ગુણના સમૂહને દ્રવ્ય કહેવાય છે. ગુણ દ્રવ્યની વિશેષતાઓ છે, તાકાત છે, શક્તિ છે, સામર્થ્ય છે, ક્વોલિટીઝ છે, એ બધી ચર્ચા આપણે કહી. ગુણના બીજા નામ જોયા આપણે, ઘણી બધી ચર્ચા ગુણોની કહી. હવે આજે આપણે એના ભેદની ચર્ચા કરીએ. જો વિષય થોડો ગંભીર છે, આ પણ થોડો સમજવા જેવો છે. આચાર્ય દેવે ગુણના બે ભેદ કર્યા છે. ગ્રંથોમાં ગુણના બે ભેદ આવે છે. કયા બે ભેદ? તો એક સામાન્ય ગુણ અને એક વિશેષ ગુણ. સામાન્ય ગુણ અને વિશેષ ગુણ, બરાબર છે. આ રીતે ગુણના બે પ્રકાર છે. સામાન્ય ગુણ અને વિશેષ ગુણમાં શું ફરક છે પહેલા એ જોઈએ, અને પછી આપણે એમાં સિમિલારિટીઝ જોશું. પહેલા આપણે એનું ડિફરન્સ જોઈ, પહેલા તો આપણે એની પરિભાષા જોશું, પછી સામાન્ય વિશેષ ગુણમાં શું ડિફરન્સ છે એ જોશું, અને પછી સામાન્ય વિશેષ ગુણમાં શું સિમિલારિટી છે એ જોશું. અને સામાન્ય ગુણ અનંત છે એમાં છ સામાન્ય ગુણની વાત કરી છે જીનાગમમાં. તો આ છ સામાન્ય ગુણની વાત, આ જ છ ની વાત કેમ કરી છે એ ચર્ચા કરશે. તો હવે એક એક પોઈન્ટ લઈએ. સૌથી પહેલા સામાન્ય ગુણની પરિભાષા. દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ સમજાય જાય ને, તો ખરેખર જીવને કોઈ પણ, આપણે કહીએ ને કે પ્રોબ્લેમ્સ ન રહે, બધા જ પ્રોબ્લેમ્સના સોલ્યુશન મળી જાય, સમાધાન મળી જાય. કારણ કે પ્યોર સ્વતંત્રતાની, સ્વતંત્રતાની, સ્વાધીનતાની ચર્ચા કરવા વાળો આ વિષય છે. એટલો બધો અદભુત વિષય છે, આ જીનાગમનો પ્રાણ છે. કારણ કે આના વગર તો વિશ્વમાં કઈ છે જ નહીં, અને પ્રત્યેક વસ્તુ પોતાના દ્રવ્યગુણ પર્યાયમાં રહેલી છે. આપણે આ ભિન્નતા સમજી નથી શકતા, આપણે આ ભિન્નતાનો સ્વીકાર નથી કરતા, આપણને વિશ્વાસ નથી આવતો બે દ્રવ્યની ભિન્નતાનો, દ્રવ્યગુણ પર્યાયની સ્વતંત્રતાનો, એક એક દ્રવ્યની મર્યાદા અને સીમાનો આપણને ખ્યાલ નથી આવતો, વિશ્વાસ નથી આવતો, આપણે એને સ્વીકારતા નથી, માનતા નથી. અને એટલે માટે આપણને આમ કરી દઉં, આમ કરી દઉં, આમ કરી દઉં, પરદ્રવ્યના કર્તત્વ, પરદ્રવ્યનો કર્તત્વ ભાવ નિરંતર રહે છે. આવા કરતા ભાવને તોડવા માટેનો આ વિષય છે. મિથ્યા ભાવને તોડવા માટેનો આ વિષય છે. ગુણોની ચર્ચા કરીને આત્માની સામર્થ બતાવવા વાળો આ વિષય છે. કે આત્મામાં આટલી સામર્થ, અને આત્મા એટલે તું, એટલે કે તારામાં આટલી સામર્થ ભરેલી છે. તું આવો સામર્થ્યશાળી આત્મા છે, તારામાં આવો અનંત વૈભવ ભરેલો છે, જેને આપણે કીધું ઐશ્વર્ય. ગુણ એટલે, ગુણ એટલે નિધિ, નિદાન, વૈભવ, શક્તિ, સામર્થ, સમજાય છે. ધર્મ કહો, ગુણ કહો, શક્તિ કહો, સામર્થ કહો. તો આવી અનંત સામર્થ, અનંત વિશેષતાઓથી તું ભરેલો છે. તું પોતાને સમજશે નહીં, તું પોતાના સ્વરૂપને સમજશે નહીં, તો તારો મોહ ભાવ નહીં છૂટે, તને પોતામાં અહમ નહીં થાય, તને તારો વિશ્વાસ નહીં આવે, તારો ઉપયોગ તારામાં જશે નહીં, તારામાં તને તારી લીનતા નહીં થાય, અને લીનતા નહીં થાય, ઉપયોગ અંદર નહીં જાય, અહમ નહીં થાય, એકત્વ નહીં થાય, તો સાચા સુખની પ્રાપ્તિ નહીં થાય. આખું વિશ્વ જે દુઃખી છે, સંસારમાં રહેલા જીવો એ એટલે દુઃખી છે, એટલે આકુળિત છે. ઘણા બધા ઘરમાં રહીને કંટાળી ગયા છે, હવે તો બહુ થઈ ગયું, હવે તો નાઉ વી કેનોટ સ્ટે હોમ. એક્ઝામ્પલ, એ સમજવાની વાત છે, આ તો સમજવાની વાત છે, સમજાય છે. ઘણા બધા બહાર જવાથી ડરે છે, ઘણા બધા ઘરમાં રહેવાથી કંટાળી ગયા છે. આ શું છે બધું? કો કેમ બહાર જવાથી ડર લાગે છે ઘણાને? કેમ ઘરાને ઘરમાં કંટાળો આવે છે? કેમ, સમજાય છે, ખ્યાલ આવે છે? કેમ આ બધું બંધન લાગે છે? કેમ આનાથી ભયભીત છે જીવો? કેમ દુઃખી છે જીવો? કેમ એવો ડર લાગે છે કે મને આ રોગ થઈ જશે? તો આવા બધા ભય, આવી બધી, આવા બધા, આવી આકુળતા, આવા દુઃખનું કારણ શું છે? તો કે આ દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા નથી સમજતો, એટલે તારા દ્રવ્યનું સ્વરૂપ નથી સમજતો. એટલે જે સમજીને પોતામાં સમાઈ જાય છે, જેને પોતાનો વિશ્વાસ થઈ જાય છે, જેને પોતાની શ્રદ્ધા થઈ જાય છે, એને કોઈ દુઃખી નથી કરી શકતું, એને કોઈ કંટાળો નથી લાવી શકતું, એને કોઈ ઉદય ભયભીત નથી કરી શકતું. તો ગુણોની ચર્ચા, દ્રવ્યની ચર્ચા, પર્યાયની ચર્ચા, સામાન્ય ગુણની ચર્ચા, વિશેષ ગુણની ચર્ચા, એક એકની ચર્ચા પાછળનું રહસ્ય છે. વન જંગલમાં આચાર્ય દેવે આવા અદભુત ગ્રંથો અને ન્યાયોની ચર્ચા કરી, લેખા તાડપત્રો ઉપર શાસ્ત્રો લેખા, તો કઈક એમાં રહસ્ય છે. એટલે લેખા કઈક અંદરમાં પોતે અનુભવ કરીને આવી રહ્યા છે. હર અંતર મુહૂર્તમાં હજારો વાર પોતાના આત્મામાં ડૂબકી મારીને ઉપયોગ બહાર આવે છે, અને પછી કલમ ચાલે છે. તો શું જોઈને આવે છે અંદર? શેનો અનુભવ કરીને આવે છે અંદર? કેવી નિરાકુળ અને શાંતિનો અનુભવ કરીને આવે છે? અને એવી નિરાકુળ અને શાંતિ, એવો સ્વભાવ આપણા બધાનો છે. એટલે માટે આચાર્ય દેવને એવી કરુણા આવે છે કે આપણે બધા પણ આપણા સ્વરૂપને સમજીને, આપણે બધા પણ આપણા સ્વરૂપની શ્રદ્ધા કરીને, આ બધા ભયથી, દુઃખથી, જન્મ મરણથી, પંચપરાવર્તિનથી, ચાર ગતિમાં રખડવાથી આપણે બધા બચીએ. ખૂબ સોનેરી અવસર છે, આ દુર્લભમાં દુર્લભ વાત મળી છે આપણને. તો સામાન્ય ગુણ અને વિશેષ ગુણ, એક દિવસ હું તમારી સાથે એક બહુ સરસ ટોપિકની ચર્ચા કરીશ, એક બે દિવસમાં આપણે જયારે પણ મળશું ત્યારે આગળ, કે આપણને દુર્લભમાં દુર્લભ, અતિ દુર્લભમાં દુર્લભ શું મળ્યું છે. પોઈન્ટ સમજાય છે? ફર્સ્ટ સ્ટેપ કરતા બીજો સ્ટેપ દુર્લભ, બીજા સ્ટેપ કરતા ત્રીજો પોઈન્ટ દુર્લભ, ત્રીજા પોઈન્ટ કરતા ચોથો પોઈન્ટ દુર્લભ, જે ઉપલબ્ધ થયું છે એ દુર્લભતા દુર્લભતા દુર્લભતાથી ઉપલબ્ધ થયું છે. એની બહુ સરસ ચર્ચા છે, મૂલાચારના આધારે કરીશ, મૂલાચાર ગ્રંથના આધારે. એ ગ્રંથનું નામ છે મૂલાચાર, પ્રાચીન ચરણા નિયોગનો ગ્રંથ છે, અદભુત ગ્રંથ છે. એને ગાથા પણ તમને બતાવીશ, બહુ ગજબની ગાથા અને બહુ ગજબની ચર્ચા છે, એક બે દિવસમાં કરશું આપણે. તો સામાન્ય ગુણ અને વિશેષ ગુણની જે આપણે ચર્ચા પ્રારંભ કરી, એમાં સૌથી પહેલા આપણે એની પરિભાષા શીખશું, એના પછી એના વચ્ચે અંતર, એના પછી એની સિમિલારિટી, અને એના પછી છ સામાન્ય ગુણનું બેઝ. તો સૌથી પહેલા તો સામાન્ય ગુણ કોને કહેવાય? બહુ સિમ્પલ, કે જે જો અહીંયા પણ આવશે, સામાન્ય ગુણ કોને કહેવાય? તો કે જે ગુણ દ્રવ્યના બધા જ દ્રવ્યમાં આપણને મળે છે, એટલે કે બધા દ્રવ્યમાં જોવામાં આવે છે, એવા ગુણને શું કહેવાય છે? તો કે એવા ગુણને સામાન્ય ગુણ કહેવાય છે. બરાબર છે? જે ગુણ બધા જ દ્રવ્યમાં જોવામાં આવે છે, એ બધા જ દ્રવ્યમાં સમાન રૂપે જોવામાં આવે છે. સામાન્ય ગુણની પરિભાષા શું છે? કે જે ગુણ બધા જ દ્રવ્યમાં રહેલા છે, જો ગુણ સભી દ્રવ્યો મેં રહેતે હૈ ઉસે સામાન્ય ગુણ કહેતે હૈ. જે ગુણ બધા જ દ્રવ્યમાં જોવામાં આવે છે, એકો એક દ્રવ્યમાં, જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય, સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય, તો અનંત અનંત પુદ્ગલ છે, અનંત જીવ છે, ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય આકાશકાળ, બધા જ દ્રવ્યમાં આ સામાન્ય ગુણ જોવામાં આવશે, સમાન છે બધામાં, એવા અનંત ગુણ છે. સામાન્ય ગુણની સંખ્યા કેટલી છે? એક એક પોઈન્ટ લઉં છું આગળ આગળ તમને ખ્યાલ આવે. પહેલા આપણે એની પરિભાષા જોઈ, પછી આપણે એની સંખ્યા જોઈ. પરિભાષામાં શું જોયું આપણે કે બધા દ્રવ્યમાં સમાન રૂપે જોવામાં આવે એને સામાન્ય ગુણ કહે છે. એની સંખ્યા કેટલી છે તો કે અનંત છે. મારામાં મારા અનંત સામાન્ય ગુણ છે, અનંત એવી સામાન્ય વિશેષતાઓ છે, વિશેષતા છે. એને સામાન્ય કેમ કીધી? મારામાં મારી અનંત વિશેષતા છે, એક ગુણ છે, એને સામાન્ય કેમ કીધા? એને સામાન્ય એટલે કીધા કારણ કે મારામાં તો છે જ, એને એવી જ વિશેષતા તમારામાં તમારી વિશેષતા છે, પણ તમારામાં પણ મારા જેવી સમાન વિશેષતા છે, અને પૂતગલમાં પણ આપણા જેવી સમાન વિશેષતાઓ છે. એવી અનંત સમાન વિશેષતાઓ છે, એવી અનંત સમાન વિશેષતાઓ છે બધા જ દ્રવ્યમાં. એવા ગુણોને સામાન્ય ગુણ કહે છે. છે વિશેષતા, છે ગુણ જે દ્રવ્યમાં, દ્રવ્યના સંપૂર્ણ ભાગમાં રહેલા છે, એની હર અવસ્થામાં રહેલા છે, એવા ગુણ છે. પણ એને સામાન્ય એટલે કીધા કારણ કે છ દ્રવ્યમાં જોવામાં આવે છે. બોલો, મારામાં અનંત ગુણ જે છે જેવા, એવા પૂતગલમાં પણ આ પૂતગલ અને એક એક પરમાણુ, એક એક કાલાણુ, એક એક ધર્માસ્તિકાય, જે એક ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય બધામાં સમાન રૂપે જોવામાં આવે છે એને સામાન્ય ગુણ કહેવાય છે. બરાબર. અને વિશેષ ગુણ કોને કહેવાય? જે ગુણ બધા દ્રવ્યોમાં ન રહીને, જો ગુણ સભી દ્રવ્યો મેં નહીં રહેતે હૈ લેકિન અપને અપને દ્રવ્ય મેં રહેતે હૈ, પોત પોતાના દ્રવ્યમાં રહે છે એને વિશેષ ગુણ કહેવાય. બરાબર છે. આ વિશેષ ગુણની વાત થઈ કે જે બધામાં નથી પણ પોત પોતામાં પોત પોતાના અલગ અલગ વિશેષ અલગ અલગ ગુણો છે, જે એકબીજામાં નથી. જે વિશેષ ગુણ મારામાં છે એ પૂતગલમાં નથી. મારામાં છે તો જીવ જે છે અનંત, એ બધા જીવોમાં છે. પણ બીજી જે જાતિ છે, વિશેષ કેમ કીધા? કારણ કે બીજી જે જાતિ છે પૂતગલ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, એ બધામાં નથી, એટલે એને વિશેષ ગુણ કહેવામાં આવે છે. પોત પોતામાં તો છે પરંતુ અન્ય દ્રવ્યમાં નથી, એટલે વિશેષ ગુણ છે. બરાબર છે. આ એક પોઈન્ટ છે. વિશેષ ગુણ કેટલા છે? તો કે એ પણ અનંત છે. બરાબર. તો સામાન્ય ગુણ કેટલા? અનંત. વિશેષ ગુણ કેટલા? અનંત. સામાન્ય ગુણની પરિભાષા, વિશેષ ગુણની પરિભાષા. હવે આપણે આગળ વધીએ, હવે ત્રીજો પોઈન્ટ લઈએ. હવે આ જે છે એમાં આપણે પહેલા ડિફરન્સ જોઈએ. એકાદ બે પોઈન્ટ ડિફરન્સનો છે. સામાન્ય ગુણ અને વિશેષ ગુણ વચ્ચે અંતર શું છે, ડિફરન્સ શું છે? તો ડિફરન્સનો પહેલો પોઈન્ટ છે કે સામાન્ય ગુણથી શું થાય છે કે સામાન્ય, ડિફરન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવો. સામાન્ય ગુણ અને વિશેષ ગુણ વચ્ચે અંતર શું છે? કે સામાન્ય ગુણથી વસ્તુની સિદ્ધિ થાય છે. સામાન્ય ગુણ શું કરે છે? અસ્તિત્વની સિદ્ધિ કરે છે. પોઈન્ટ સમજાય છે? સામાન્ય ગુણ અનંત દ્રવ્યની સિદ્ધિ કરે છે કે અનંત દ્રવ્ય છે, કારણ કે અનંત દ્રવ્યમાં સમાન રહેલા ગુણો છે. તો અનંત દ્રવ્યની, અનંત અનંત દ્રવ્યની સિદ્ધિ કરવા વાળા સામાન્ય ગુણ છે. સમજાય છે કે અનંત દ્રવ્ય છે અને અનંત દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણ છે. અને વિશેષ ગુણ શું કરે છે? કે એક દ્રવ્યને, સાંભળજો ધ્યાનથી, એક દ્રવ્યને બીજા દ્રવ્યથી જુદા પાડે છે. વિશેષ ગુણ શું કરે છે? એક દ્રવ્યને બીજા દ્રવ્યથી જુદા પાડવાનું કામ વિશેષ ગુણ છે. સમજાયું? આ પોઈન્ટ સમજાયો? સામાન્ય ગુણ શું કરે છે? કે એ અસ્તિત્વની સિદ્ધિ કરે છે, હોવાપણાની સિદ્ધિ કરે છે કે બધા દ્રવ્ય છે. હવે આપણે એક એક સામાન્ય ગુણ લેશું ને, તેમાં ઘણી બધી ચર્ચા આવશે. બહુ અદભુત વિષય છે, નિર્ભાર થઈ જાય એવો વિષય છે. એક એક વિષય તમે ગુણની ચર્ચા કરો, પર્યાયની ચર્ચા કરો, દ્રવ્યની ચર્ચા કરો, ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા કરો, ચાર અભાવની ચર્ચા કરો, ગુણસ્થાનની ચર્ચા કરો, તમે કોઈ પણ સમય સારજીની ગાથાની ચર્ચા કરો, ઉપાદાન નિમિત્તની, નિશ્ચય વ્યવહારની, કોઈ પણ તમે જીનાગમનો વિષય લો અને એની ચર્ચા કરો, તમે એનું વાંચન કરો, તમે એનું થિંકિંગ કરો, તમે એનું ચિંતન કરો, એક એક ન્યાય, એક એક સિદ્ધાંત, એક એક વાક્ય, એક એક શબ્દમાંથી વિતરાગતા ઝલકશે. વિતરાગતાની સિદ્ધિ થશે, અકર્તાની સિદ્ધિ થશે, સ્વતંત્રતાની સિદ્ધિ થશે. મૂળ વાત છે બે દ્રવ્યની સ્વતંત્રતા. જીનાગમનો મૂળ પાયો છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અલગ છે, જુદા છે, બે દ્રવ્ય ભિન્ન છે, બે દ્રવ્યના ગુણો ભિન્ન છે, બે દ્રવ્યમાં કાર્ય ભિન્ન થઈ રહ્યા છે, બે એકબીજાથી અત્યંત ભિન્ન છે, એકબીજાનું એકબીજું કાંઈ કરી શકતું નથી, કોઈ કોઈના આધીન નથી, કોઈ કોઈના પરાધીન નથી. આવી ચરમ સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જીન શાસન છે. અને આપણા વાત આપણા કાને પડી, આપણા ઘર સુધી આવી, આપણા ચિંતનમાં આવી, આપણા દૈનિક જીવનમાં આવી, સમજાય છે? આનાથી આપણું જીવન કેટલું સુખ શાંતિ આનંદમય વ્યતીત થઈ શકે છે. કેટલી નિરાકુરતા છે જે સ્વાધ્યાય કરી રહ્યા છે આજે 50-60 દિવસથી ઘરમાં, એને કેટલી નિરાકુરતા છે, એને કોઈ ભય નથી, કોઈ આકુરતા નથી, સમજાય છે? એને કોઈ થાક નથી, એને એને કોઈ વિકલ્પ નથી, એને એને કોઈ ચિંતા નથી, એને કોઈ ડર નથી. કેમ નથી બોલો, એનો આધાર શું છે? તો કે દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતાની સમજણ એનો આધાર છે. ગુણોની ચર્ચા, આ પર્યાયની ચર્ચા શું બતાવે છે? આ સામાન્ય ગુણ શું કે છે? સામાન્ય ગુણ શું કે છે? સામાન્ય ગુણ એ કે છે કે બધા જ દ્રવ્ય સમાન છે, કારણ કે બધા દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણ છે. અને વિશેષ ગુણ કહે છે કે બધા દ્રવ્યનું અસ્તિત્વ હોવા છતાં, અસ્તિત્વ હોવા છતાં સમાન એક અપેક્ષા છે કે સામાન્ય ગુણની અપેક્ષા એ સમાન છે. આજે અસ્તિત્વ ગુણ મારામાં છે તો અસ્તિત્વ ગુણ પૂતગલમાં પણ છે, સમજાય છે? તો એ અપેક્ષા એ સમાનતા થઈ, એ અપેક્ષા એ શું થઈ? સમાનતા થઈ. સમાનતાની આપણે વાત કરશું. કેટલી બધી દીનતા હીનતા પામરતાનો અભાવ કરવા વાળો આ વિષય છે. વિશેષ ગુણ એકબીજાને એકબીજાથી અલગ પાડે છે, ડિફરન્સ કરી રહ્યા છે ને? તો સામાન્ય ગુણ દ્રવ્યની સિદ્ધિ કરે છે, વિશેષ ગુણ એક દ્રવ્યને બીજા દ્રવ્યથી અલગ પાડે છે. બીજો ડિફરન્સનો પોઈન્ટ સામાન્ય વિશેષ વચ્ચે, સામાન્ય ગુણને આચાર્ય દેવ, એક નવો શબ્દ કહું છું, તમે તમે સાંભળજો, સામાન્ય ગુણને આચાર્ય દેવ કહે છે મહાસત્તા છે. સામાન્ય ગુણ મહાસત્તા કીધી, મહાસત્તા નવો શબ્દ છે, સાંભળો ધ્યાનથી. મહાસત્તા કેમ? કારણ કે એકો એકની સત્તામાં છે સામાન્ય ગુણ. જે સત્તા સ્વરૂપ વસ્તુ છે, જેની આ લોકમાં, જેને આ વિશ્વમાં હૈયાતી છે, અણુ હોય, પરમાણુ હોય, કલાણુ હોય, જીવ હોય કે પૂતગલ હોય, કોઈ પણ દ્રવ્ય લઈ લો, તો એમાં આ અનંત સામાન્ય ગુણ હોવાના કારણે, એકો એક દ્રવ્યમાં અનંત સામાન્ય ગુણ હોવાના કારણે આચાર્ય દેવ સામાન્ય ગુણને મહાસત્તા કહે છે. અને વિશેષ ગુણ પોતપોતામાં હોવાના કારણે, પોતપોતામાં હોવાના કારણે, બીજા અન્ય દ્રવ્યમાં ન હોવાના કારણે, અન્ય જાતિના દ્રવ્યમાં જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણ તો જ્ઞાન ગુણ વિશેષ ગુણ છે. શ્રદ્ધા ગુણ, બોલો, આ જે માઉસ છે, એક્ઝામ્પલ, આ માઉસમાં શ્રદ્ધા ગુણ છે, આ માઉસમાં જ્ઞાન ગુણ છે. એક પ્રેક્ટિકલી તમે જુઓ, આ માઉસમાં ચારિત્રનો ગુણ છે, લીન થવાનો ગુણ છે, સુખી થવાનો ગુણ છે, દુઃખી થવાનો ગુણ છે, નથી ને? તો આમાં એ વિશેષ ગુણો નથી જે મારામાં છે. આનામાં જે એના વિશેષ ગુણો છે એ મારામાં નથી. આ સફેદ કલર છે, આત્મા કયા કલરનો છે? આ હેવી છે, આત્માનું વજન કેટલું? આપણે તો વજનથી દુઃખી થઈ રહ્યા છે, વધ્યું ઘટ્યું, વધ્યું ઘટ્યું, વધ્યું ઘટ્યું, એ પૂતગલનું વધ્યું ઘટ્યું, અને આપણે આપણું માની રહ્યા છે. ભ્રમ પણ સમજાશે આપણને, આપણી ભૂલ પણ સમજાશે. આ એક એક ગુણનું સ્વરૂપ સમજતા, એક એક ગુણનું સ્વરૂપ ઊંડાણથી વિચારતા આપણી ભૂલો આપણી સામે આવશે. જો જ્યાં સુધી ભૂલ આપણી સામે નહીં આવે ને, આપણા દોષ આપણી સામે નહીં આવે ને, આપણા અપરાધ આપણી સામે નહીં આવે ને, ત્યાં સુધી એને ટાળવાનો આપણે ઉપાય પણ નહીં કરીએ. હજી તમને કહું છું, હું પોતાને પણ કહું છું, તમને પણ કહું છું, બધાને કહું છું, અને આપણે શું કહેવા વાળા? ગુરુદેવ શ્રી 45 વર્ષ જે વાત કરી છે એ વાતનો સાર જે છે કે અવસર તો જા રહા હૈ, આ અવસર ચૂકવા જેવો નથી. આત્મકલ્યાણ તત્વ, નિર્ણય તત્વ, શ્રદ્ધાન અને આત્માની અનુભૂતિ માટે ખરેખર મારું સ્વરૂપ શું છે સમજવા માટેનો જે અવસર આવ્યો છે, એ અવસર ખરેખર જવા દેવા જેવો નથી. કારણ કે મહા દુર્લભમાં દુર્લભ અવસર છે. આ વાત અત્યંત દુર્લભ છે. 130 કરોડ જનતા છે આખા હિન્દુસ્તાનમાં, 130 કરોડ ની સંખ્યા છે. વિચાર કરો તમે, કેટલા જીવોને આ વાત મળી છે? કો 130 કરોડ લોકોમાં કેટલા જીવો આ વાત કરી રહ્યા છે? કેટલા જીવો આ વાત સમજી રહ્યા છે?
કેટલા જીવોને આ વાત ગમી, કેટલા જીવોને આ વાત રૂચી, કેટલા જીવોના કાને આ વાત પડી, કેટલા જીવોના પુણ્યનો ઉદય આવ્યો કે એને વાત સાંભળવા મળી. બોલો કે તારામાં અનંત ગુણ છે, અનંત સામાન્ય ગુણ છે, તારામાં તારા અનંત વિશેષ ગુણ છે. અરે તારામાં અનંત સામાન્ય ગુણ છે તો તારામાં અનંત જે સામાન્ય ગુણ છે એવા બધામાં છે. મહા સત્તા કીધું સામાન્ય ગુણ, વિશેષ ગુણને અવાંતર સત્તા. અવાંતર સત્તા એટલે કે પોત પોતામાં હોય, બસ એટલું સમજો. અવાંતર સત્તા એટલે પોત પોતામાં છે, એ ગુણો બીજામાં નથી, બીજી જાતિના દ્રવ્યમાં નથી, પૂતગલમાં નથી. જે ગુણ મારામાં છે, જ્ઞાન ગુણ છે, વિશેષ ગુણ છે, શ્રદ્ધા ગુણ છે, વિશેષ ગુણ છે, અને અસ્તિત્વ ગુણ છે એ સામાન્ય ગુણ છે. કારણ કે છ દ્રવ્યનું અસ્તિત્વ લોકમાં છે અને ત્રિકાળ અસ્તિત્વ છે, કાયમ રહેવા વાળું અસ્તિત્વ છે. એના અસ્તિત્વને કોઈ ઉત્પન્ન નથી કરતું, એના અસ્તિત્વને કોઈ નાશ નથી પમાવતું. તો એક એક ગુણની ચર્ચા કરવા બેસીએ ને તો ખરેખર આપણા આત્માની આપણને, વસ્તુની આપણને મહિમા. અરે ગુરુદેવજી કહે છે કે તું તું ચેતનેશ્વર છે તો આ પૂતગલ જડેશ્વર છે. સમજાય છે? તું જ્ઞાનેશ્વર છે તો આ પૂતગલ પણ જડેશ્વર છે. એનામાં પણ એના અનંત સામાન્ય વિશેષ ગુણ છે ભાઈ, અને તારામાં તારા અનંત સામાન્ય વિશેષ ગુણ છે ભાઈ. એટલે બધા દ્રવ્ય પોત પોતામાં રહેલા અનંત ગુણોથી સંપન્ન છે. કોઈ દ્રવ્ય એકબીજાથી નાનું મોટું નથી, કોઈ દ્રવ્ય ખાલી નથી, કોઈ દ્રવ્ય અપૂર્ણ નથી. ભરચક ભરેલો છે દ્રવ્ય, ગુણોથી ભરેલો છે. અને એવા ગુણોના અભેદ પિંડને દ્રવ્ય કહેવાય છે, અને દ્રવ્યની અનુભૂતિનું નામ સમ્યક દર્શન છે. એવા દ્રવ્યનો સ્વીકાર, આજે પોતાને પોતાના દ્રવ્યનો સ્વીકાર થઈ જાય, બોલો તો કેવી અનુભૂતિ થાય, કેવો આનંદ આવે, કેવી નિરાકુરતા આવે. જેવો પોતે છે એવો પોતાને માન. તું પરમાત્મા છે તો માન કે તું પરમાત્મા છે, માન. માનવામાં અનંત પુરુષાર્થ છે. તું શરીરથી અત્યંત ભિન્ન છે એવું માનવામાં અનંત પુરુષાર્થ છે. હજી ઘણાના એ પ્રશ્ન છે તો પુરુષાર્થ શું, પુરુષાર્થ શું, પુરુષાર્થ શું? તું શરીરથી ભિન્ન છે એવું સ્વીકાર કરવામાં પુરુષાર્થ નથી લાગતો. તું ઘર કુટુંબ પરિવારનો કરતા ધરતા નથી એવો નિર્ણય કરવામાં પુરુષાર્થ નથી લાગતો. જગતને કેમ નથી લાગતો? અનંત પુરુષાર્થ કીધો આચાર્ય દેવ, અને આ સાચો પુરુષાર્થ કીધો. તું એક દ્રવ્યમાં કઈ ફેરફાર કરી શકવામાં સમર્થ નથી. શરીરના એક પરમાણુને, એક પર્યાયને તું તારી ઈચ્છા અનુસાર પલટી શકતો નથી. પલટાવીને બતાવ, આચાર્ય દેવ કહે છે. પલટાવીને તો બતાવ, ચેલેન્જ આપીએ છીએ. ચલ તું એક દ્રવ્યનું પ્રણમન કરી બતાડ તારી ઈચ્છા અનુસાર, તારા વિકલ્પ અનુસાર, તો માનીએ. ક્યાંથી કરી શકશે? વજ્રની દીવાલ છે. અને આવું માનવું કે બે દ્રવ્ય ભિન્ન છે, આવું માનવામાં અનંત પુરુષાર્થ છે ભાઈ. હું પરનો કરતા નથી એવું માનવામાં અનંત પુરુષાર્થ છે. આજે તને વિકલ્પ આવી જાય અંદરમાં કોઈને કઈ કહેવાનો, વિકલ્પ આવી જાય અંદરમાં કોઈને કઈ સમજાવવાનો, વિકલ્પ આવી જાય અંદરમાં કોઈ પાસેથી કોઈ અપેક્ષાનો. એક્સપેક્ટેશન મૂળ દુઃખનું કારણ, અપેક્ષા, એક્સપેક્ટેશન, કરતા બુદ્ધિ, સુખ બુદ્ધિ, દુઃખનું કારણ મૂળ કારણ છે. તો આજે એક વિકલ્પ પણ આવી જાય કે આમ કરી નાખે, આમ કરી નાખે, આમ કરી નાખે, તરત બીજા સમય જે ગુરુદેવશ્રીનો શિષ્ય હશે એને તરત બીજા સમય એમ લાગશે, એને તરત વિચાર આવશે, એનું તરત ચિંતન ચાલશે, એનું તરત અંદરથી તત્વનું જોર આવશે કે અરે આ વિકલ્પ આવે છે અને આમ કહી દીધું કે આમ કરી નાખો, આમ કરી નાખો, પરંતુ થવાનું તો એની યોગ્યતાથી છે, મારા કહેવાથી નહીં. આ તત્વ જ્ઞાન સમજવાનું ફળ છે. વિકલ્પ આવી જાય, ગુસ્સો આવી જાય, આકુરતા થઈ જાય, બધું થઈ જશે, પરંતુ તરત પાછો વળશે, તરત એને તત્વ જ્ઞાનથી સમાધાન થશે. એને એમ થશે શરીરમાં આમ થઈ ગયું, અરે અંદરથી વિચાર આવશે કે શરીર જ હું ક્યાં છું, આ તો ભણતો આવ્યો છું 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ, કોઈ 40 વર્ષથી, કોઈ 50 વર્ષથી ભણી રહ્યા છે, સાંભળી રહ્યા છે, ગુરુદેવજી પાસે રહ્યા છે, માની સાક્ષાત સાંભળી છે એમની, એમના હાવભાવ જોયા છે, એમનું જીવન જોયું છે, એમની દ્રઢતા જોઈ છે, એમનો પરિચય કર્યો છે, એમની સાથે રહ્યા છે, એમની સાથે તત્વ ચર્ચા કરી છે, એમનો સ્વાધ્યાય જોયો છે, એમની અંતરંગ પ્રણતિ જોઈ છે, એમની બહિરંગ પ્રણતિ જોઈ છે, એમનો વિનય વિવેક જોયો છે, એમની દ્રઢતા શ્રદ્ધા જોઈ છે, એમની નિશંકતા જોઈ છે, એમની નિર્ભારતા અને નિર્ભયતા જોઈ છે. હવે આટલું બધું જ્ઞાનીઓ પાસે રહ્યા હોય પછી કેમ આપણે શંકિત થઈએ, કેમ આપણે ગભરાઈએ અને કેમ આપણે ડરીએ, અને કયો ઉદય આપણને હલાવી શકે તો કહો. તરત આવે અનંત ગુણોનો સામ્રાજ્ય, અનંત ગુણોથી ભરેલો એવો ચૈતન્ય તત્વ હું છું. પતી ગઈ વાત. અને એટલો બધો ભરચક ભરેલો છે ગુણોથી, એટલો બધો ભરચક. તમે ક્યાંય બારગામ જતા હો અને તમે બેગમાં ભરચક વસ્તુ ભરી હોય, હવે એક તાછણી નાખવાની જગ્યા ન હોય, હવે શું વિકલ્પ આવશે બોલો? ભરાઈ ગયું બસ, હવે ભરાઈ ગયું, હવે કાંઈ નહીં જાય, ભરાઈ ગયું. ભરેલું જોવો છો તો વિકલ્પ તૂટી જાય છે. ભરચક ભરેલી બેગ જોવો છો તો કઈ નાખવાનો વિકલ્પ નથી, કઈ ઘુસાડવાનો વિકલ્પ નથી. એવી રીતના ભરચક ભરેલો આત્મા, અનંત ગુણથી ભરેલો આત્મા, અનંત સામર્થ્ય ભરેલો આત્મા, અનંત જ્ઞાનથી ભરેલો આત્મા, અનંત શાંતિથી ભરેલો આત્મા, અનંત વિતરાગતાથી ભરેલો આત્મા, અનંત સુખથી, અનંત વીર્યથી, પુરુષાર્થથી ભરેલો આત્મા, આવા ભરેલા આત્માને, આવા અનંત સામાન્ય ગુણથી ભરેલો આત્મા, આવા અનંત વિશેષ ગુણથી ભરેલો આત્મા, આવા આત્માને જોતા નથી એટલે દુઃખી છે. અને જે આવા આત્માને જોઈ લે છે ને કોઈ દુઃખી કરી શકવામાં સમર્થ નથી, કોઈમાં તાકાત નથી, જે આવી અનંત ગુણથી ભરેલી ચીજનો વિશ્વાસ લઈને બેઠો છે, જે નાશવાન વસ્તુનો વિશ્વાસ લઈને બેઠો છે ને કોઈ સુખી નહીં કરી શકે, અને જે અવિનાશી વસ્તુનો વિશ્વાસ લઈને બેઠો છે ને કોઈ દુઃખી નહીં કરી શકે. જ્ઞાનીને કોઈ દુઃખી કરી શકવામાં સમર્થ નથી, અજ્ઞાનીને કોઈ સુખી કરી શકવામાં સમર્થ નથી, કારણ કે અજ્ઞાનીનો આધાર નાશવાન ચીજ છે અને જ્ઞાનીનો આધાર શાશ્વત વસ્તુ છે, શાશ્વત વસ્તુ છે. અરે અનંત ગુણ દેખાય છે, ત્રિકાળ ગુણ દેખાય છે, અનંત સામાન્ય ગુણ દેખાય છે, અનંત વિશેષ ગુણ દેખાય છે. દેખાય છે એટલે હમણાં આપણા સંયોગક્ષમમાં આપણે નહીં જણાય, પરંતુ ભાવ વાસન થાય છે, અનુમાન થાય છે, સામર્થ અંદરમાં ખ્યાલ આવે છે, એનું જોડ આવે છે. પોઈન્ટ સમજાય છે? અરે એક કિરણને જોઈને આખા સૂર્યનો નિર્ણય કરી શકો છો ને, એક ચમકને જોઈને હીરાનો નિર્ણય કરો છો, કિલ્લો મળી ગયો હીરો. એક ચમકને જોઈને હીરાનો નિર્ણય થઈ શકે, એક કિરણને જોઈને સૂર્યનો નિર્ણય થઈ શકે, એક મીઠાસને જોઈને સાકરનો નિર્ણય થઈ શકે, ખટાસને જોઈને લીંબુનો નિર્ણય થઈ શકે. તો પછી અનંત ગુણની વાત અને એમાં પણ આટલા બધા ગુણોની વાત કરી, તો એક ગુણથી આખા ગુણીને કેમ નથી જોઈ લેતો? એક જ્ઞાનથી આખા જ્ઞાયકને કેમ નથી જોઈ લેતો? અરે જ્ઞાન છે ત્યાં જ્ઞાયક છે, ગુણ છે ત્યાં દ્રવ્ય છે, દ્રવ્ય છે ત્યાં ગુણ છે, ત્યાં એની પર્યાય છે, ત્યાં એનું પ્રણમન છે, ત્યાં એનું અસ્તિત્વ છે, ત્યાં અનંત ગુણ છે. આવા અનંત ગુણનો સામ્રાજ્ય એવો ભગવાન આત્મા હું છું. આવું જોર ગુરુદેશીને અંદરથી આવતું હતું, ભાવ ભાષણ પૂર્વક, અનુભવ પૂર્વક. એટલે એમને કોઈ ડરાવી ન શક્યું, એમને વિરોધી હલાવી ન શક્યા, એમને કોઈએ સાથ ના આપ્યો તો એ ડરી ન ગયા, એમને હાર ન માની, એમને હથિયાર નીચે ન મૂકી દીધા, એમની દ્રઢતા એમને દ્રઢ કરી, ઓર દ્રઢ કરી, ઓર દ્રઢ કરી. અરે પુણ્ય પાપના ઉદયની સામે મારું શું ચાલે છે? અને જે વિરોધ કરે છે એ પણ ભૂલેલો ભગવાન છે. વિરોધ તો એક સમયની પર્યાય છે, એમને પર્યાય દેખાતી જ નહોતી, પર્યાય દેખાતી નહોતી એટલે એમને દ્રવ્ય પર્યાય પર્યાય જેટલી નહોતી દેખાતી, એમને તો પર્યાયથી પાર આખો દ્રવ્ય દેખાતો હતો. પર્યાય તો નાશવાન છે, મહેમાન છે, આવન જાવન. આવે સો આવન હારા, જાવે સો જાવન હારા, આવે સો આવન હારા, જાવે સો જાવન હારા. હમકો કોઈ નહીં ખતરા, મેં તો હું જાનન હારા, હમકો કોઈ નહીં ખતરા, મેં તો હું જાનન હારા. સમજાયું? સામાન્ય ગુણ વિશેષ ગુણની થોડી ચર્ચા આપણે કરી, શું કીધું? મહાસત્તા. અને વિશેષ ગુણને શું કીધું? અવાંતર સત્તા. વિશેષ ગુણને અવાંતર સત્તા, તો આ ડિફરન્સ થયું, બરાબર છે? હવે આપણે સિમિલારિટી જોઈએ ફટાફટ. જો સામાન્ય ગુણમાં અને વિશેષ ગુણમાં સમાનતા, એ સામાન્ય ગુણ પણ અનંત છે. થોડું ફાસ્ટ બોલું છું કારણ કે ઘણી બધી વાત થઈ ગઈ છે. સામાન્ય ગુણ અનંત છે, વિશેષ ગુણ પણ અનંત છે, બરાબર છે? ખ્યાલ આવે છે? સામાન્ય ગુણ ત્રિકાળ રહેવા વાળા છે, દ્રવ્ય ત્રિકાળ રહેવા વાળો છે, તો સામાન્ય ગુણ પણ ત્રિકાળ રહેવા વાળા. અને વિશેષ ગુણ પણ ત્રિકાળ રહેવા વાળા છે. બરાબર છે? અનંત છે, ત્રિકાળ રહેવા વાળા છે, સામાન્ય ગુણ શુદ્ધ છે, દ્રવ્ય શુદ્ધ છે, ગુણો શુદ્ધ છે. તો સામાન્ય ગુણ શુદ્ધ છે, વિશેષ ગુણ પણ શુદ્ધ છે. બરાબર છે? નેક્સ્ટ પોઈન્ટ, સામાન્ય ગુણની પણ પર્યાય થાય છે અને વિશેષ ગુણનું પણ પરિણમન ચાલે છે. પરિણમન બેઉમાં છે, જોશું આપણે. તો સામાન્ય ગુણનું પરિણમન અને વિશેષ ગુણનું પરિણમન, એટલે પર્યાયની વાત પણ બેઉમાં આવશે અને આપણે એને સમજશું. બરાબર છે? તો અનંત છે, ત્રિકાળ છે, શુદ્ધ છે, પર્યાય છે. બરાબર છે? હવે એક ઇમ્પોર્ટન્ટ વાત શું છે કે સામાન્ય ગુણ પણ આત્મામાં, આત્મામાં રહેલા સામાન્ય ગુણનું સ્વરૂપ પણ સમજવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. આત્મામાં રહેલા સામાન્ય ગુણનું સ્વરૂપ સમજવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, આવશ્યક છે, નેસેસરી છે, જરૂરી છે કે જેટલું સ્વરૂપ સમજવું વિશેષ ગુણોનું છે. જેટલું વિશેષ ગુણનું સ્વરૂપ સમજવું જરૂરી છે, એટલું જ સામાન્ય ગુણનું સ્વરૂપ સમજવું પણ જરૂરી છે. કારણ કે વિશેષ ગુણ આત્માની સામર્થ્ય છે, તો સામાન્ય ગુણ પણ આત્માની સામર્થ્ય છે. વિશેષ ગુણ કઈ શીખડાવે છે, તો સામાન્ય ગુણ પણ કઈ શીખ આપે છે. વિશેષ ગુણથી કઈ બોધ મળે છે, તો સામાન્ય ગુણથી પણ બોધ મળે છે. વિશેષ ગુણ આત્માને જાહેર કરે છે, તો સામાન્ય ગુણ પણ ખરેખર તો પોતાના આત્માને જાહેર કરે છે. તો આ રીતે બે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? હવે સામાન્ય ગુણ પણ દ્રવ્ય સાથે અભેદ છે અને વિશેષ ગુણ પણ અભેદ છે. એ અભેદ ગુણોના પિંડને દ્રવ્ય કહેવાય છે. તો બે અભેદપણે રહેલા છે. સામાન્ય ગુણ પણ અભેદપણે રહેલા છે, વિશેષ ગુણ પણ અભેદપણે રહેલા છે. તમે સાકર અને મીઠાશ એ બેને અલગ કરીને બતાવો. તમે મને એક હાથમાં આપો કે આ સાકર છે અને એક હાથમાં આપો કે આ મીઠાશ છે. આ સોનું છે અને આ સોનાનો હાર છે. હાર અલગ અને સોનું અલગ કરીને બતાવો. એના ગુણ અલગ કરીને બતાવો. સોનામાંથી એની ચિકાશ અલગ કરીને બતાવો. એનું અસ્તિત્વ અલગ કરીને બતાવો. એનું વસ્તુત્વ અલગ કરીને બતાવો. એની પીલાશ અલગ કરીને બતાવો. એનું વજન અલગ કરીને બતાવો. એનો આકાર અલગ કરીને બતાવો. નહીં કરી શકો. કેમ? કારણ કે ગુણોના અભેદ પિંડને દ્રવ્ય કહેવાય. એટલો બધો અદભુત વિષય અને ન્યાય છે જે જીનાગમમાં આપણને ઉપલબ્ધ થયો છે. જે વસ્તુનું આ સ્વરૂપ છે, આ બંધારણ છે, આ ફોર્મેશન છે, પ્રત્યેક વસ્તુ આ રીતે બનેલી છે, સ્વયં સિદ્ધ છે. કોઈએ બનાવી નથી, કોઈએ બહારથી લાવીને ગુણ ભર્યા નથી કે ચાલ તારામાં આટલા સામાન્ય ગુણ, ચાલ હવે તારું વાત પતી ગયા, તારામાં વિશેષ ગુણ પછી ભરશું, હવે આના સામાન્ય ગુણ ભરી લઈએ, પછી બધાના વિશેષ ગુણ ભરશું, પછી સામાન્ય ગુણ ભરશું. એવું નથી. ભરચક ભરેલો જ છે, સ્વયં સિદ્ધ છે, સ્વયંભૂ છે. અને પૂતગલ કોને બનાવ્યો? કોઈએ નથી બનાવ્યો. તને આત્મા કોણે બનાવ્યો? તું એમ કે હું આત્મા કેમ છું? અરે તું આત્મા છે, જળ જળ છે, ચેતન ચેતન છે, પૂતગલ પૂતગલ છે, ધર્માસ્તિકાય ધર્માસ્તિકાય છે, અધર્માસ્તિકાય અધર્માસ્તિકાય. સ્વતંત્રતા સમજો, બસ એક વાત છે જીના ગમમાં, મૂળ વાત છે. સ્વતંત્રતા સમજો, સ્વતંત્રતા સમજો. જે ગુરુદેવશ્રીએ 45 વર્ષ ચરમ સ્વતંત્રતાની ઘોષણા કરી, 6 દ્રવ્યની સ્વતંત્રતા. એક એક દ્રવ્ય બીજા દ્રવ્યથી અત્યંત ભિન્ન છે. લેવા દેવાનો કોઈ સંબંધ નથી. આપણે નાવા નીચાડવાનો કોઈ સંબંધ નથી, કોઈ પ્રકારનો સંબંધ નથી. કેટલા સંબંધો જોડી રાખ્યા છે આ મોના કારણે સંબંધો જોડ્યા છે. પણ તત્વજ્ઞાનથી વિચાર કરો અને શાંતિથી બેસીને નિર્ણય કરો તો ખરેખર આપણને સ્વરૂપ સ્પષ્ટ સમજાશે કે કોઈ કોઈ સાથે કોઈનો કોઈ પ્રકારે સંબંધ નથી. પોતાનો સંબંધ પોતા સાથે છે, પોતાનું સર્વસ્વ પોતામાં છે. જે લઈને આવ્યો છે એ લઈને જવાનો છે. અહીંયાથી કાંઈ લઈને નથી જવાનું. તો કેમ રડીએ છે? કેમ દુઃખી થઈએ છે? કેમ આકુળિત થઈએ છે? કારણ કે પોતાના ખજાનાને માનતો નથી, જાણતો નથી, પીછાણતો નથી, પરિચય કરતો નથી અને જળ ખજાના ઉપર પોતાને માન માને છે, જળ ખજાનાને સાચવે છે, જળ ખજાના ઉપર પોતાને અહમ થાય છે, મોટાપણું આવે છે, ન હોય તો દીનતા આવે છે. અને જળ તારું છે જ નહીં, એ રૂપિયા પૈસા દુકાનદારી તારી છે જ નહીં. માન્ય છે, કેટલી માન્યતા આપણા અંદરમાં ભરેલી છે. તો પછી ઘર કેમ ચાલશે? એ ગૃહસ્થી કેમ ચાલશે? જીવન કેમ ચાલશે? હને જીવન કેમ ચાલશે? અચ્છા, તારું જીવન, તારું જીવન, તારું અસ્તિત્વ, તારું હોવાપણું, તારું અનાદિ અનંતપણું કોનાથી ચાલે છે? કોના કારણે ચાલે છે, કોના આધારે ચાલે છે, એનો વિચાર કર્યો છે ક્યારે? શરીરના આધારે તારું હોવાપણું છે, ઘર કુટુંબના આધારે તારું હોવાપણું છે, તારું જીવન છે, તારું અસ્તિત્વ છે. નિર્ણય તો કર, તારું અસ્તિત્વ કોના કારણે છે, તું કોના કારણે છે, તારું અનાદિ અનંતપણું કોના કારણે ટક્યું છે? સંયોગના કારણે, શરીરના કારણે. તો સિદ્ધ ભગવાન પાસે તો શરીર જ નથી, ઘર જ નથી, કુટુંબ જ નથી, પરિવાર નથી, રૂપિયા પૈસા નથી, કાંઈ નથી. તો સિદ્ધ ભગવાન છે કે નહીં લોકમાં? સિદ્ધ પરમેશ્વર છે કે નહીં લોકમાં? સિદ્ધ નામનો જીવ છે કે નહીં લોકમાં અનંત? તો કોના આધારે છે? વિચાર કરવો પડશે, ગંભીરતાથી વિચાર કરવો પડશે. મોહને હાવી નહીં થવા દેતા. આજે સવાલાનો વિચાર કરતી હતી, રાગને, મોહને, સંયોગોને, ઉદયોને, બીમારીને, રોગને, શરીરને, ઇન્દ્રિયોને, ઇન્દ્રિય જ્ઞાનને, ક્ષયોક્ષમ જ્ઞાનને તારા ઉપર હાવી નહીં થવા દેતો. એના બલ પર તું પોતાને મહાન નહીં માનતો, તારાથી એને મોટા નહીં માનતો, કારણ કે તું એનાથી મોટો છે, તું એનાથી અનંત ગુણો મોટો છે, તું શાશ્વત છે. આ ક્ષયોક્ષમ જ્ઞાન તો ક્ષણિક છે, ઇન્દ્રિય સંયોગ તો પરદ્રવ્ય છે, તું એનાથી મોટો છે. એટલે તું એ બધાને જાણનારો છે, એ બધા તો પોતાને જાણતા પણ નથી. એ રીતે તું મોટો છે, તું મહાન છે, તારામાં તારા અનંત ગુણ છે, અનંત સામર્થ્ય છે. હવે તું એ બધાના બલ પર પોતાને મહાન અને મોટો કેમ માને છે? તું એના આધીન પરાધીન પોતાને કેમ માને છે? એનાથી મારું જીવન ચાલે છે, એના વગર મારું શું થશે એવી માન્યતા કેમ કરે છે? વસ્તુ સ્વરૂપને સમજ, પાછું સમજ. જેવી રીતના આપણે ડોક્ટર પાસે જઈએ અને આપણે ડોક્ટર પાસે આપણી બીમારીની વાત કરીએ અને ડોક્ટર આપણને કે આ 2 દિવસની દવા છે અને તમે એને એક ટાઈમ લેજો 2 દિવસની દવા છે, તમને સારું થઈ જશે. તમે એક ટાઈમ 2 દિવસની દવા લીધી, 2 દિવસ સુધી તમે એક ટાઈમ દવા લીધી, તમને સારું ન થયું, તમે ત્રીજે દિવસે ડોક્ટર પાસે ગયા. સાંભળજો, તમે ત્રીજે દિવસે ડોક્ટર પાસે ગયા અને તમે કીધું કે મેં એક ટાઈમ 2 દિવસ દવા લીધી, ડોક્ટર મને કઈ ફરક નથી પડતો. તો ડોક્ટર શું કહેશે? દવા તો આ જ છે, તારી બીમારી દૂર કરવાની દવા તો આ જ છે, તને એક ટાઈમથી ફરક નથી પડતો, તો હવે તું આ જ દવાને એનો ડોઝ વધારી દે. તું એક ટાઈમની બદલે તું એને 2 ટાઈમ લે, તું એને 3 ટાઈમ લે. બીજું શું કહેશે ડોક્ટર? ડોઝ વધારી દે, દિવસ વધારી દે, 2 દિવસની બદલે 4 દિવસ લે, 1 ટાઈમની બદલે 2 ટાઈમ લે. એમ જ કહેશે ને, કારણ કે દવા તો આ જ છે, દવા બીજી નથી. એવી રીતના 10 વર્ષથી સ્વાધ્યાય કરીએ છીએ, ફરક નથી પડતો, શ્રદ્ધામાં કોઈ પરિવર્તન નથી આવતું, આકુળતા ઓછી નથી થતી. હે આચાર્ય દેવ, બીજો કોઈ ઉપાય આપો, તારી બીમારી દૂર કરવાનો ઉપાય તો આ જ છે, તત્વ જ્ઞાન જ છે. એ તત્વ જ્ઞાન જ તારી બીમારી, મોહરૂપી રાગરૂપી જે બીમારી અંદરમાં છે, એ મોહ રાગ દ્વેષ રૂપી બીમારીને દૂર કરવાનો ઉપાય આ એક તત્વ જ્ઞાન જ છે. તારે એક ટાઈમની બદલે 2 ટાઈમ સ્વાધ્યાય કર, વધારે સ્વાધ્યાય કર, વધારે ડોઝ વધારી દે, કલાક વધારી દે, ચિંતન વધારી દે, મંથન વધારી દે, પરિચય વધારી દે, સ્વાધ્યાય વધારી દે. પરંતુ ઉપાય તો આ જ છે, ઉપાય બીજો કોઈ નથી, કારણ કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ઉપાય તો આ જ છે. દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ સમજવા આવવું જ પડશે. સુખી થવું હોય તો દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ સમજવું જ પડશે. આ સંસારથી મુક્ત થવું હોય તો દ્રવ્યગુણ પર્યાયની સ્વતંત્રતા સમજવી જ પડશે. તને સિદ્ધ થવું હોય તો બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય નથી. તને 3 લોકનું સ્વરૂપ નહીં આવડે તો ચાલશે, તને 8 કર્મના નામ નહીં આવડે તો ચાલશે, તને 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 જંબુદ્વિપાદીનું માપ નહીં આવડે તો ચાલશે, તને કર્મ પ્રકૃતિના નામ નહીં આવડે તો ચાલશે, પણ દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજ્યા વગર તને આત્માની અનુભૂતિ નહીં થાય, આત્માની અનુભૂતિ પ્રગટ નહીં થાય. ગજબનો વિષય છે. સમાનતા નામ, આપણે સમાનતામાં શું વાત કરી કે અનંત ગુણો છે, વિશેષ ગુણનામ, સામાન્ય ગુણનામ, શુદ્ધ છે, ત્રિકાળ છે, બેવનું ઇમ્પોર્ટન્સ છે. બેવનું સ્વરૂપ સમજવું જરૂરી છે, કારણ કે સામાન્ય ગુણનું સ્વરૂપ સમજતા પણ જીવ ઉછળી પડે છે. સામાન્ય ગુણનું સ્વરૂપથી પણ જીવને પોતાના આત્માનું જોર આવે છે. સમજાય છે? સામાન્ય ગુણને સમજવાથી શું થાય છે? સમાનતામાં વાત કરીએ લાસ્ટ પોઈન્ટ, પછી પૂરું કરીએ, સમય થઈ ગયો. સામાન્ય ગુણને સમજવાથી બધા દ્રવ્યોમાં સમાનતાનો ભાવ આવે છે, અને વિશેષ ગુણને સમજવાથી પોતાનું જોર આવે છે. સામાન્ય ગુણને સમજવાથી બધા દ્રવ્યોમાં એક સમાનતાનો ભાવ આવે છે. બધામાં અનંત સામાન્ય ગુણ છે, બધામાં પોતા પોતાના અનંત વિશેષ ગુણ છે. તો સમાનતાનો ભાવ આવે, કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આપણે તો બે બધા દ્રવ્યની વાત છોડો, આપણે તો જીવ જીવમાં, અરે અમે તો બહુ નાના, અરે અમે તો બહુ નાના, અરે અમારી વાત થાય, તમે તો બહુ મોટા. એટલે બહુ નાના અને બહુ મોટા કોના આધારે કર્યો? તે ફરક કોના આધારે કર્યો? નાના મોટાનો ફરક કોના આધારે કરો છો? સંયોગના આધારે. નાના મોટાનો ફરક કોના આધારે કરો છો? રૂપિયા પૈસાના આધારે, સામગ્રીના આધારે, પરિગ્રહના આધારે, કે જે તારી વસ્તુ જ નથી એનાથી શું માપે છે તું પોતાને ને બીજાને, એને શું કમ્પેરિઝન કરે છે? આચાર્ય દેવ કે છે, અરે ભગવાન કે છે, અમને કોઈ દ્રવ્યમાં કોઈ ભિન્નતા નથી દેખાતી, બધા જ દ્રવ્ય સમાન છે. કારણ કે સમાન છે, પોત પોતાના અનંત ગુણથી સંપન્ન છે એટલે સમાન છે. કોઈ નાનું મોટું નથી, બધાના વિશેષ ગુણ અલગ છે, એમ ફરક છે, પરંતુ અનંત ગુણથી ભરેલા છે એ સમાનતા દેખાય છે. બધા દ્રવ્ય પરિપૂર્ણ છે એ સમાનતા દેખાય છે. બધા દ્રવ્યમાં પોતપોતાની સામર્થ છે એ સમાનતા દેખાય છે. બધા દ્રવ્ય પોતાનું કાર્ય કરવામાં સમર્થ છે એ સમાનતા દેખાય છે. અને કોઈ દ્રવ્ય નાનું મોટું નથી દેખાતું. જો ભાઈ એક એક વિષય ભણવા બેસીએ ને તો પહેલા તો એની ગહેરાઈમાં જવું પડશે. ઉપર છલી છે વાત કરવાથી મતલબ નથી કોઈ, એને તમે વાંચી લેશો તમને સમજાઈ જશે, કોઈ મોટી વાત નથી. એને ગહેરાઈમાં જો, એનું ભાવ ભાષણ, ફીલિંગ ટચ કરવી જોઈએ વાત. આપણે બહારમાં તો કેટલું કહીએ છીએ, ઓહો તમારી તો આ વાત અમને એકદમ ટચ કરી ગઈ, એટલે અમને એકદમ લાગી આવી. સમજાય છે? કોઈ ખરાબ વાત લાગી આવે, કોઈ સારી વાત લાગી આવે ને વર્ષો સુધી યાદ રાખે, ભૂલે નહીં, તો એ બધું તો કેવું ટચ થઈ જાય છે. અહીંયા જ્ઞાનીની વાણી કેમ ટચ નથી થતી? ગુરુદેવશ્રીની વાણી કેમ ટચ નથી થતી? આ દ્રવ્યગુણ પર્યાયની સ્વતંત્રતાની સુંદર ચર્ચા કેમ આચાર્ય જે કરી રહ્યા છે આપણને અપીલ નથી થતી? આપણને કેમ બેસતી નથી? આપણને એનો વિશ્વાસ કેમ નથી આવતો? અરે નથી આવતો નહીં, આવશે જ. કેમ નહીં આવે? વાય ટુ સે નેગેટિવ, વાય ટુ બી નેગેટિવ? આવશે જ. આપણે પોઝિટિવિટીથી જ વાત ચાલુ કરવાની છે. આવશે જ આ વાત નો વિશ્વાસ આવશે. અને જેને સુખી થવાનું છે, મેં વાત કરી હતી ક્રમમત પર્યાયમાં, તમને ખ્યાલ હોય તો, જેની ક્રમમતમાં સમ્યક દર્શન છે, જેની ક્રમમતમાં મોક્ષ નજીક છે, જેની ક્રમમતમાં ગુરુદેવશ્રી સાથે મોક્ષે જવાનું લખાયેલું છે, એની ક્રમમતમાં આ ચર્ચા, આ વાત, આનું જોર આવ્યા વગર રહેવાનું નથી. તો આજે આપણે સામાન્ય ગુણની, વિશેષ ગુણની પરિભાષા જોઈ, પછી આપણે એની સંખ્યા જોઈ, આપણે એમાં ડિફરન્સ જોયું, આપણે એમાં સમાનતા જોઈ, આપણે પર્યાયની ચર્ચા પાંચ પોઈન્ટથી કરી, ઘણી બધી ચર્ચા આજે આપણે કરી છે. નેક્સ્ટ ટાઈમ આપણે બહુ જ સુંદર વિષય સામાન્ય ગુણ ના બેસ માટેનો છે, કે છ કીધા અને આજ કેમ કીધા? આચાર્ય દેવ તમે છ જ કેમ કીધા? અનંતમાંથી છ કીધા? સામાન્ય ગુણની વાત કરું છું, પહેલા આપણે સામાન્ય ગુણની ચર્ચા કરવાની છે. એક બે લેક્ચરમાં પૂરું કરી નાખીશ, ડોન્ટ વરી, બહુ નહીં ખેંચું. તો તમે છ જ કેમ કીધા અને તમે આજ કેમ કીધા? એટલી બધી સુંદર ચર્ચા છે આ ટોપિકની. આપણે નેક્સ્ટ ટાઈમ આની ચર્ચા કરશું, હમણાંનો સમય થઈ ગયો. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ અનેકાન મૈ નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જિન વાણી માત નો જય હો આ ભક્તો ના અનંત ઉપકારી કામ ગુરુ દેવ નો જય ધન્ય અવતાર પ્રશમૂર્તિ ભગવતી માત નો જય સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય જિનેન્દ્ર બધાને.